આપની સેવા કરું છું ને, આટલા વખત ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અપ્રતિહત જ્ઞાન છે, અને આ અપ્રતિહત જ્ઞાનથી ગુરુ છદ્મસ્થ શિષ્ય કેવળ જ્ઞાની અને વિનય કરે. ઉપાશ્રયમાં સુતા છે ચંદનબાળા અને મૃગાવતી. ચંદનબાળાની પાસે મૃગાવતીએ દીક્ષા લીધી છે, અને ચંદનબાળાએ એક દિવસ જરા ઠપકો આપ્યો કે ભગવાન વીરની વાણી સાંભળવા આપણે જઈએ, પણ આપણો સાધુ ધર્મનો આચાર કહે છે કે સમયસર ઉપાશ્રયમાં પાછા આવી જવું. પણ સૂર્ય ને ચંદ્ર આવ્યા હતા ને, એટલે સૂર્યાસ્તનો ખ્યાલ ઉપયોગ ન રહ્યો. એને ગોરાણીની ક્ષમા માગી, પ્રાયશ્ચિત લીધું, પણ રાત્રે સુતા મૃગાવતીને અંતર કોરી ખાય છે કે મારા ગુરુણીને મને કેવું પડ્યું. એનો પશ્ચાતાપ અંદર જાગે છે. પશ્ચાતાપની શુદ્ધિની અંદર કોટી કર્મો ખપતા જ જાય છે, ખપતા જ જાય છે, ખપતા જ જાય છે. એમાં ને એમાં એને જ્ઞાન થાય છે. સર્પ ચાલ્યો જાય છે, સાધ્વી ચંદ્રના સુતા છે, અને ચંદ્રના હાથ પાસેથી સર્પ આવે છે. જોયું કે આ તો જો કંઈ થશે તો મારા ગુરાણીનો પ્રાણ લઈ લેશે. ઘોર અંધારી રાત્રિ છે, ઉપાશ્રયમાં કોઈ દીવાનો કોઈ સંભવ નથી. એણે ગોરાણીનો હાથ જરાક આમ લીધો, સર્પ ચાલ્યો ગયો. ચંદના જાગી ગયા, મારા હાથને સ્પર્શ કોણે કર્યો? સાધુઓની ઊંઘ સ્વાન નિંદ્રા હોય. શું થયું? ક્ષમા કરજો, મેં આપના હાથને જરા આ બાજુ કર્યો. કેમ? સર્પ ચાલ્યો જતો તો તમે સર્પને જોયો? ચંદનાએ જોયું કે હા હા મેં જોયો. કેવી રીતે? આપની કૃપાથી જ્ઞાન પ્રકાશ થયો. પ્રતિહત અપ્રતિહત, અપ્રતિહત જ્ઞાન થયું. મૃગાવતીને કેવળ જ્ઞાન થયું. સાધનવી ચંદના હજુ છદ્મસ્થ છે. શાસ્ત્રમાં અનેક ગાથાઓ આવે છે. કુર્મા પુત્ર ગ્રસ્થાવસ્થાની અંદર કેવળ જ્ઞાન થયું છે, અને પોતાના મા બાપની 6 મહિના સુધી સેવા કરવા માટે થઈ અને સંસારમાં રોકાયા છે. આપણા આગમની અંદર કથાઓ ભરી પડી છે. એક એક રહસ્ય બધા છે, ક્યાંય એકાંત કીધો જ નથી. સ્યાદ વાત છે, જૈન દર્શનને સમજવું હશે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, ખૂબ સમજવું પડશે. પ્રત્યેક જીવની સ્થિતિ જુદી હોય છે, પ્રત્યેક પરિસ્થિતિ જુદી હોય છે. તત્વમાં કોઈ ભેદ નથી, પણ તત્વના પ્રાગટ્યની અંદર, અવસ્થાની અંદર, સ્થિતિની અંદર, સાધનાના પ્રકારની અંદર વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ પ્રકારનું સામર્થ્ય પ્રગટતું હોય છે. એવું આ જીવનું સામર્થ્ય છે, એવી આ કર્મોની વિચિત્રતા છે, અને સમજવી જોઈએ. ગુરુ છદ્મસ્થ, અને જો શિષ્યને જ્ઞાન થાય તો એ શિષ્યનો એનો વિનય કરે. વિનય કરે ભગવાન કૃપાળુ દેવી આ વાત મૂકી, પણ તરત એ વાતને અધિકાર આપવો જોઈએ. કારણ કે આ વાત અત્યાર સુધી 2000 વર્ષથી આ વાત શાસ્ત્રમાંથી લુપ્ત થઈ ગઈ છે, અથવા એના અર્થઘટન બદલાઈ ગયા છે. કેટલાય લોકોને વિક્ષેપનું કારણ થશે કે આ શું વાત કરે છે? કેવડી વળી છદ્મસ્થને વંદન કરે, એનો વિનય કરે, એની વયાવચ કરે? એટલે ભગવાને એનો ખુલાસો જાતે જ આપી દીધો. ગાથા નંબર 20.
એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હે તુએ માર્ગનો સમજે કોઈ સુભા.
શ્રીમદ રાજચંદ્રજી જેવા આ યોગેશ્વરે, આ જ્ઞાનેશ્વરે, આ જ્ઞાનાવતારે એનો ખુલાસો આપ્યો છે. એવો માર્ગ વિનય તણો, સદગુરુના બોધથી ભગવાન થયેલો શિષ્ય સદગુરુની વયાવચ કરે, વિનય કરે, આવો વિનયનો માર્ગ ભાખ્યો શ્રી વિતરાગ. આ પૂર્ણ પુરુષે આ માર્ગ પ્રકાશ્યો છે. આત્મસિદ્ધિ વાંચતા ક્યાંય કોઈ કોઈ જગ્યાએ સંદેહ ન થાય, કોઈ પણ જગ્યાએ જીવ રોકાઈ ન જાય. કે શું કીધું? એવો વિનયનો માર્ગ શ્રીજીને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે કે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભ બુદ્ધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. આ શાસ્ત્ર પાઠીનું કામ નથી, એ વિતંડાવાદમાં પડી જવાનો છે, એનું કામ નથી. આરાધક જીવ, આનાથી આત્માને શું ઉપકાર થાય? ગુરુના વિનયનો ઉપકાર આત્માને શું થાય? આ તો કોઈ સુલભ બોધી આત્મા હોય, એવો જીવ હોય, આરાધક જીવ હોય એ જ સમજી શકે. ગૌતમ, ગણધર ગૌતમ જેને દીક્ષા આપે એ કેવળ જ્ઞાન પામે, જેને દીક્ષા આપે. આ લબ્ધિના નિદાંતે કેવા ગૌતમના હાથે દીક્ષા લ્યો એટલે કેવળ જ્ઞાન ને તદભવ મોક્ષ વાત પૂરી થઈ ગઈ. પણ ગૌતમને મોક્ષ કેવળ જ્ઞાન થતું? ગૌતમ એક સાથે 500 શિષ્યને દીક્ષા આપે અને 500 કેવળ જ્ઞાનના ધણી થઈને ભગવાનની પરસ્તામાં આવે. તીર્થંકરના સમવસણની અંદર 12 પરસદા હોય, એ 12 પરસદામાં કેવડીઓની સ્પર્શદા જુદી હોય. કેવળ જ્ઞાનીઓ જ્યાં બિરાજે અને બાકીના બધા આત્મા બિરાજે, અને ગૌતમ જેને દીક્ષા આપે એ બધા હાલતા હાલતા ક્યાં આવે? કેવડીના પરસદામાં આવીને બિરાજમાન થાય અને ગૌતમ જુએ અને ભગવાન સામે જુએ અને ભગવાન એને સ્મિત કરે. સુખી કેવો અદભુત આ માર્ગ! અને છતાં એ બધા જ ગૌતમનો એવો વિનય કરે. ગૌતમથી જ આખો ભવ ભ્રમણ જેનું છેદાઈ ગયું, અનંત કાળના બંધનો જેના તૂટી ગયા, કોટી કર્મો જેના નામ શેષ થયા, દુઃખનું કારણ એવો સંસાર જેનો વિનષ્ટ થયો, એવા ગુરુ પ્રત્યે છદ્મસ્ત હોય તો જેના કારણે મને આ જ્ઞાન પ્રાપ્ત થયું, જેના કારણે મને ભવકટી થઈ, જેનાથી હું મુક્ત થયો, સત્ય ધર્મની મને ઉપલબ્ધિ થઈ, એ ગુરુ એના પ્રકારના એની સાધનામાં હશે, ગમે તે કારણ હોય, એને એ જીવ પ્રત્યેનો વિનય કેવો હોય? આત્માને શું ઉપકાર થાય? ભગવાન કહે છે કે વિનય ભક્તિ એ તો મુમુક્ષુઓનો ધર્મ છે. આ વિનયની શરૂઆત મુમુક્ષુતા આવે ત્યારથી શરૂ કરવી, તે ક્યાં સુધી? સિદ્ધ થાય ત્યાં સુધી. સાધક દશામાં વિનય, શ્રાવક દશામાં વિનય, આ વિનયથી ધર્મની શરૂઆત થાય. એ વિનયની શરૂઆત સિદ્ધ પરમાત્મા થાય ત્યાં સુધી, ભગવાન થાય ત્યાં સુધી વિનયનો માર્ગ. કારણ કે એની અંદર એનો મૂળ હેતુ, એનો મૂળ હેતુ શું? આ વિનયનો મૂળ હેતુ શું? વિનય શા માટે કરવો? પ્રથમ અવસ્થામાં વિનય અહમનું વિસર્જન કરે છે, અહમનું વિલોપન કરે છે, અને એથી આગળની બઢતી અવસ્થામાં મૂળ પદની પ્રાપ્તિ કરાવે છે. મૂળ હેતુ એનો એ છે કે જીવ મૂળ પદને પામે, આ વિનય માર્ગનો હેતુ છે. મૂળ પદ એ શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. એટલે કૃપાળુદેવે કહ્યું છે કે જેને પ્રાપ્તિ કરવી છે એને સદગુરુના ચરણ સેવવા, અને જેને સદગુરુના ચરણ સેવવા છે એને હું કઈ જાણતો નથી એ નિશ્ચય પહેલા કરવો, અને જાણ્યા પછી પણ જે કઈ હું જાણું છું તે આના કારણે જાણું છું, આ ગુરુએ મને દ્રષ્ટિ આપી છે, આ ગુરુએ મારી આંખોમાં અંધકાર હતો એ તિમિર અંધકાર મારો એ તોડી અને મને જ્ઞાન અંજન સલાકા કરી અને મારી અંતર ચક્ષુ જેને ઉઘાડ્યા છે એ આ ગુરુનો ઉપકાર છે. હું ગમે તે પ્રકારની અવસ્થામાં પામ્યો છું તે આ ગુરુના કારણે. આ એનો ઉપકાર વેદે છે. એ ઉપકારનું વેદન જીવને નીચે પડવા દેતો નથી. એક જગ્યાએ કૃપાળુદેવે બીજી રહસ્યભૂત વાત 170ના પત્રમાં લખી છે કે ઉપસમ શ્રેણીમાં ચડેલો પડવાનો બહુ ભય છે એને, ક્ષપક શ્રેણી વાળો સીધો નીકળી જાય, પણ એમાં લખ્યું છે કે એ જ્યાં સુધી આજ્ઞાનું આરાધન કરતો રહે ત્યાં સુધી પડતો નથી. માર્ગનું જાણવું ન જાણવું ગુરુને સોંપી દીધું. આપણે તો આજ્ઞાનું આરાધન કરવું. આજ્ઞાનો આરાધક છેલ્લે સુધી પતિત થતો નથી. કોઈ શાસ્ત્રમાં વાત મળે તો ઠીક છે, નીકળી આવે વખતે, ન મળે તો કૃપાળુદેવ લખ્યું ચિંતા કરતા નહીં. આવી અદભુત વાત આ શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતની અંદર, આ વિતરાગ દર્શના મર્મ, આ રહસ્ય, આ ભેદ પ્રભેદ, આ અંતર આશય ભરી ભરીને પડ્યા છે અને કૃપાળુદેવે એને બિરદાવ્યા છે. કેવી રીતે કહ્યું છે? આ જે વચનો લખ્યા છે તે સર્વ મુમુક્ષુઓને પરમ બંધમ રૂપ છે, પરમ રક્ષક રૂપ છે અને સમ્યક પ્રકારે વિચારીએથી પરમ પદને આપે છે. અને એમાં આ વિનય માર્ગમાં નિર્ગંથ પ્રવચનની સમસ્ત દ્વાદ સાંગી, નિર્ગંથ પ્રવચન, નિર્ગંથ પ્રવચન ભગવાનને ગણધરોએ કહ્યું, ભંતે તત્ત્વ કિમ, હે પ્રભુ તત્વ શું છે? એટલે ભગવાને કહ્યું, ઉપનેવા વિગનેવા ધ્રુવેવા, ઉત્પાદ વ્યય અને ધ્રુવ, ગુણ અને પર્યાયથી યુક્ત એવું આ દ્રવ્ય એ ધ્રુવ છે અને આ એની પર્યાય પલટતી છે, એનો વ્યય થાય છે, પણ એ તો નિત્ય છે, સદાય દ્રવ્ય દ્રવ્ય તરીકે સનાતન ત્રિકાળ છે અને એના ગુણ પણ ત્રિકાળ છે, એક પણ ગુણ એમાં વધઘટ થતો નથી. એના આધાર ઉપર દ્વાદસાંગીની રચના ગણધરોએ કરી દીધી. કૃપાળુ દેવ કહે છે, આ દ્વાદસાંગીનો સાર આ વિનય માર્ગ, આ દ્વાદસાંગીનો સાર નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદસાંગી અને સત દર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીઓના બોધનું બીજ આ છે. સદગુરુના શરણે જવું, વિનયથી જવું, હું કઈ જાણતો નથી એવા અહમનું વિસર્જન કરીને પછી જવું. જેને સત્યની પ્રાપ્તિ કરવાની દ્રઢ મતિ થઈ છે એને પ્રથમ આ નિશ્ચય કરવો. સુલભ બોધીપણું જીવમાં આવ્યા વિના બોધ ગમે તેટલો ઉત્કૃષ્ટ હોય પરિણામ ન પામે. સુલભ બોધીપણું મારામાં ન હોય તો બોધ ઊંચો છે, તત્વજ્ઞાન ઊંચું છે એટલે મારામાં પરિણામ ન પામે. વાસણની મલિનતા છે અને કલાઈ આપણે ફર્સ્ટ ક્લાસ લેવા છે તો એક કલાઈ વાસણને લાગી શકે નહીં. વસ્ત્ર મેલું છે અને રંગ ઘણા ઊંચા પ્રકારનો આપણે લાવ્યા છીએ વસ્ત્રને રંગવા માટે, પણ એની મલિનતા હશે ત્યાં સુધી વસ્ત્ર ઉપર એ રંગ ચડે નહીં. આપણે તો દિવાલ કરીચૂનો મારવો હોય ને કરીચૂનો તો ઓલાનો જીવ ખાય છે કે બાપા ઘઉં ઘઉં હરખી રીતે ઘસી નાખતું, એમાં એક દી વધારે વાર લાગે તો વાંધો નહીં, પછી જ રંગ ચડે. અને આ બોધ ગમે તેવો જગતનું ઊંચામાં ઊંચું તત્વજ્ઞાન એમને ચડી જતું હશે અહીંયા ભાઈ, શક્ય નથી. એટલે અહીંયા ભગવાન કહે છે કે ભાઈ, આ વિનય માર્ગ છે એ અહમનું વિસર્જનનો માર્ગ છે, અહમના વિલોપનનો માર્ગ છે, એ કરીને તું સદગુરુના ચરણે જા. આવું મહત્વ કીધું. અરે સાહેબ, આ તમે કયો છો તો આ પછી આનો કોઈ ગેરલાભ લઈ જાય તો? એટલે પરમ કૃપાળુ દેવે 21મી ગાથા મૂકી દીધી. અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાય, મહામોહનીય કર્મથી બૂડે ભવ જળમાં. આવો સરસ મજાનો વિનયનો માર્ગ ઠોકી ઠોકીને શ્રી વિતરાગે કહ્યો છે. જગતના જીવોમાં સુલભ બોધીપણું આવે અને આવી વિનમ્રતા, આવી નમ્રતા, આવો વિનય માર્ગ, આવી સરળતા આવે તો આનો કોઈ અસદગુરુ લાભ લઈ લે તો કે ઠીક છે, તમે મારી ઉપાસના કરો, તમે મારો સત્કાર કરો, તમે મારો માન કરો, તમે મારી પૂજા કરો, તમે મારી પ્રભાવના કરો. આ અસદગુરુ કોણ? અસદગુરુ જેને આત્મજ્ઞાન નથી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધન પણ જે જાણતા નથી, જેની પાસે માત્ર કુળ પરંપરાની માન્યતા છે, અજ્ઞાન આશ્રિત જે બેઠા છે, જે કુળને કારણે એમ વડા છે, પરંપરાને કારણે વડા છે, અથવા તો આ જે કાંઈ એની પરિપાટી ચાલતી હોય એના કારણે એ ધર્મના વડા છે, એને કોઈ જ્ઞાન છે, એ જ્ઞાનને કારણે એનામાં ગુરુપદ છે એવું નથી. ગુરુ કોને કહેવાય? જેની પાસેથી જ્ઞાન મળે તે. કયું જ્ઞાન? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન સિવાયની બાકીની વાત તો બધી વ્યર્થ છે. પરમાર્થ માર્ગમાં આત્મજ્ઞાન ન હોય તો બાકીના જ્ઞાનને શું કરવું છે? એ તો બધું જ મૂળ વગરના જાળવા છે, એનો કોઈ હેતુ નથી. અસદગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનો આ જાણતા નથી, આ તો કુળગુરુ પરંપરાએ ગાદીના વારસ એ બધા થઈને બેસી ગયા છે. એટલે એને કહે છે કે આ વિનય માર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદી પાસે કરાવવાની ઈચ્છા કરીને જો કોઈ પણ અસદગુરુ પોતાને વિશે સદગુરુ પણ સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવ સમુદ્રમાં બુડે. કોઈ એવો ગુરુ શિષ્ય પાસે આવો વિનય કરાવે, આવી ખોટી શ્રદ્ધા કરાવે અને પોતામાં સદગુરુ પદ આરોપિત કરે છે નહીં. સદગુરુના લક્ષણો આત્મજ્ઞાન તો એમાં ઝીરો, આત્મજ્ઞાન નથી એને, બાકીનું બધું જ્ઞાન છે. મકાન કેમ બનાવવાને, મંદિરની ડિઝાઇન કેવી સરસ કરવી ને, રસોડા કેમ ચલાવવાને, એવું બધું જ્ઞાન બહુ પાવરફુલ છે. એન્જિનિયરનું જ્ઞાન ને, આર્કિટેક્ટનું જ્ઞાન ને, વૈદકનું જ્ઞાન ને, દેહ વિદ્યા છે બધી, આત્મવિદ્યા નથી. આની ભસ્મ ને, આની પડીકી ને, દોરા ધાગા ને, જ્યોતિષ ને, કુંડળી ને, તારી દશા કેમ થાય ને, તારું આમ કેમ થાય ને, આના મંત્ર તને આનાથી આમ થઈ જાય ને, આવું જ્ઞાન ઘણું પહેર્યું છે. કહેવાતા ગુરુઓ બધા આવા આત્મજ્ઞાન વિનાનું બાકીનું બધું જ્ઞાન, દુનિયાદારીનું જ્ઞાન જેને છે આત્મજ્ઞાન, સમદર્શિતા, સમદર્શીપણું નથી. રાગ ને દ્વેષ છે, ઈષ્ટ ને અનિષ્ટ છે, ગમો ને અણગમો છે. આ શ્રાવક, આ શિષ્ય અમારો, આ અમારા અનુયાયી, આ બીજામાં ન જવા જોઈએ, બીજા અહીંયા ન આવવા જોઈએ, આ આનો, આ તેનો, સમદર્શીપણું નથી. આત્મજ્ઞાની ગુરુના લક્ષણ, સદગુરુના લક્ષણ કીધા છે. આ પાંચ લક્ષણ જે કહ્યા એ લક્ષણમાંનું એકેય લક્ષણ જેનામાં નથી એ અસદગુરુ. અસદગુરુને કેવી રીતે ઓળખવા? તો કે સદગુરુનું લક્ષણ ન હોય એ અસદગુરુ. આત્મજ્ઞાન જેનામાં નથી, સમદર્શી પણ જેનામાં નથી, મારા તારાનો ભેદ છે. આ સંપ્રદાય મારો, આ સંઘાડો મારો, આ શિષ્ય મારા, આ શ્રાવકો મારા, આ ચોપડા મારા, આ બધું પોતાનું કુંડાળું કરીને બેઠા છે. એમાં એને ગમો ને અણગમો દેખાય. કોઈ મોટો એવો આવે તો તરત પોતે તરત જ એના માટેનો પક્ષપાત એનો દેખાય આવે કે ગુરુ મહારાજનો પક્ષપાત છે અહીંયા. આ સંસારનું સ્વરૂપ છે, આ વાસ્તવિકતા છે. આ અસદગુરુથી ઘેરાયેલો આ મુમુક્ષુ સમુદાય આજે છે. સમદર્શિતા નથી. વિચારે ઉદય પ્રયોગ, તો આપણે તો સવારે વાત કરી હતી કે ઉદય પ્રયોગનું ક્યાં, આ વર્તમાન પ્રયોગ પૂર્વ પ્રયોગે નથી, વર્તમાન પ્રયોગે નથી ને, આ તો પૂર્વ પ્રયોગ ને બધા ભવિષ્ય પ્રયોગમાં છે. ઉદય પ્રયોગ, ઈચ્છા પ્રયોગ અને આયોજન પ્રયોગ, ત્રણ પ્રયોગથી આ જીવ ચાલે છે. ઉદય પ્રયોગમાં પોતાને કાંઈ કરવું નથી, જે કઈ ક્રિયા થઈ રહી છે આ દેહના વિચારવાની એ માત્ર પૂર્વે નિબંધન કરેલા કર્મનો વિપાક. જે રીતે ઉદયમાં આવે ને, જે રીતે ખવડાવે પીવડાવે, અહીંયા જાય ત્યાં જવા, આ બધું કર્મને આધીન, કર્માધીન સ્થિતિ. આ પૂર્વ પ્રયોગ, આ ઉદય પ્રયોગ, પોતાની ઈચ્છાથી હું આમ કરું, હું આમ કરું, હું અહીંયા જાઉં, હું ત્યાં જાઉં, આ બધું ઈચ્છા પ્રયોગ. અને ત્રીજું આયોજન પ્રયોગ, હું આમ કરીશ ને, અમે તેમ કરશું ને, પછી આનું આટલું ડેવલપમેન્ટ કરવું છે ને, આટલું એક્સપેન્શન કરવું છે ને, આટલા પ્રોજેક્ટ અમારા છે ને, હજી તો અમારે આ કરવાનું છે ને, હજી તો અમારે આ કરવાનું છે. આ તો આયોજન વાળો થયો. ક્યાં ઉદય, ક્યાં ઈચ્છા અને ક્યાં આયોજન, ક્યાં પૂર્વ પ્રયોગ, ક્યાં વર્તમાન પ્રયોગ અને ક્યાં ભવિષ્ય પ્રયોગ. આ અસદગુરુના લક્ષણમાં આયોજન પ્રયોગ વાળો અસદગુરુ છે. એ આયોજન ન કરે. ભારતવર્ષમાં એવા પણ સંતો વિદ્યમાન છે કે કાલ ક્યાં જવાના છે કીએ નહીં. આવતીકાલે સવારે અમે દર્શન કરવા આવીએ ત્યારે આપ ત્યાં બિરાજમાન હશો ને, એમ કે નહીં કે અમે હશું. અને સવારે દિશાએ જાય તો વિચાર કરી નાખે, કોઈને ખબર ન હોય, કોઈ જાણે નહીં, પાછા ન આવે ત્યારે ખબર પડે કે સંત પધાર્યા નથી. અને તપાસ કરતા કરાવે ત્યારે ખબર પડે કે બાજુના ગામથી પણ આગળ નીકળી ગયા છે. આવું આવે આ સંતની દશા. ક્યાંય કોઈ આયોજન નથી, કોઈ ઈચ્છા નથી, નિરીચ્છાથી છે. એ કહે નહીં કે આવતીકાલે અમે તમારા ઘરે ગોચરી લેવા આવશું, સાંજની ગોચરી આપને ત્યાં છે, કે નહીં. જ્યાં જેવો યોગ, થવાનો હશે તે થશે. જો કર્મ તંત્રમાં એને શ્રદ્ધા ન હોય તો પછી આ મુમુક્ષુ ને કે મારા તમારા જેવાને શું શ્રદ્ધા આવવાની હતી. ઉદય પ્રયોગ આ તો કસોટી છે જ્ઞાનની. આત્મા તત્વજ્ઞાનને પામ્યો છે કે નહીં બોધને? ઉદય પ્રયોગ શાસ્ત્રમાં મર્યાદા કીધી છે, શાસ્ત્રમાં આચારના બાંધા બાંધ્યા છે, ગ્રસ્થ માટે પણ, શ્રાવકો માટે, સાધુઓ માટે, બધા માટે, કે આવી રીતે કરતા જો પ્રાપ્ત થાય તો પ્રાપ્ત અને અપ્રાપ્તિ થાય તો એનો હરખ શોક કરવો નહીં. શ્રાવકે પણ પ્રમાણિકતાથી, નીતિથી, નેકીથી, ન્યાયથી દ્રવ્યનું સંપાદન કરવું, ઉપાર્જન કરવું, પણ નથી થતું તો હરામખોરીની છૂટ આપણને આપી નથી, બેઈમાનીની છૂટ આપી નથી, ભ્રષ્ટાચારની છૂટ આપી નથી. એમ સાધુ ધર્મની અંદર પણ 5 ઘર 25 ઘર એ જે કાંઈ એનો નિયમ હોય એથી વધારે કાંઈ બીજી છૂટ આપી નથી. ધર્મના બાંધા બહુ સરસ છે, એને સિદ્ધાંત સાથે સંબંધ છે, પણ જ્યાં આત્મજ્ઞાનનો અભાવ હોય ત્યાં સિદ્ધાંત બાજુ ઉપર રહી જાય અને વ્યવહારિકતા આવીને ઉભી રહી જાય. ઉદય પ્રયોગ, વિચારે ઉદય પ્રયોગ, આ પણ જેનું લક્ષણ છે નહીં, અસદગુરુ, અપૂર્વ વાણી, અને વાણીનું તો કઈ ઠેકાણું જ નહીં, ક્યારે શું કીએ, કોને શું કીએ, કાલે શું કીધું તું, આજે શું કીધું, કાલ શું કહેશે, કઈ ખબર નથી. બધી જ વાતમાં વાતે વાતે ફરે, વાતે વાતે ફરે, આને તો કઈ કોઈ સમજી ન શકે, કોઈ ઓળખી ન શકે, એનો અભિપ્રાય બદલાય. અપૂર્વ વાણી જ્ઞાનીઓની. અને પરમ સ્રોત, પરમ સ્રોત 6 દર્શનના રહસ્યને જાણે, શ્રુતના પારગામી, ગીતાર્થ પણ આશય પકડે, ધર્મનો મર્મ અંતકરણની અંદર હોય, કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ આપે, અને એ ઉકેલમાં જગતના જીવોનું કલ્યાણ અને મંગલ જ હોય, એકાંત હિતકારી એવો વિતરાગનો માર્ગ છે. અનેકાંતનો માર્ગ છે પણ એકાંત હિતકારી છે, જીવના કલ્યાણનો છે, એનાથી અકલ્યાણ થવાનો કંઈ સંભવ નથી. અનેકાંત માર્ગ એટલે કૃપાળુ દેવે કહ્યું કે અનેકાંત એવો માર્ગ પણ સમ્યક એકાંતની પ્રાપ્તિ હેતુ છે. સમ્યક એકાંત છે, હિતકારી છે, કલ્યાણકારી છે, જીવોને માટે મંગલમય છે. આ અસદગુરુમાં આવું એકેય લક્ષણ હોય નહીં. અને આ વિનય માર્ગનો 2 રીતે લાભ લેવાય. એક ગુરુ લીએ, અસદગુરુ પોતામાં સદગુરુપણું સ્થાપિત કરી અને આ શિષ્યો પાસે મનાવા, પૂજાવાના, સત્કારના બધા જ આરંભ સમારંભ કરાવ્યા જ કરે, નવરા જ ન પડે. એ જ્યાં ગયા હોય ત્યાં આવું આયલા જ કરતું હોય કંઈક ને કંઈક. ગામમાં કોઈ મિનિસ્ટર આવ્યો કે કોઈ મહામંડલેશ્વર આવ્યો, બે હરખું, એ 4 મહિના આવું જ આયોજન આયલા કરતું હોય. ભગવાન કહે છે કે આ વાત, એનો લાભ જો લઈએ તો આની દશા શું થાય, ને બીજો લાભ શિષ્યો લઈ જાય કે ચાલો ગુરુના નિમિત્તે અસદગુરુને દ્રઢ કરે, એ ગુરુની શ્રદ્ધા કરે, એને મોટા કરે, એને ચારે બાજુ મેલાવડા, એને જેવું કરવું કરાવે, કારણ કે એના કારણે પોતાનો હેતુ સરે છે, પોતી મોવડી થાય છે, પોતાના નામના ફરફરિયા થાય છે, પોતે પ્રમુખને ટ્રસ્ટી થાય છે, અને પછી એ જ પ્રકારનો આખો જબરજસ્ત નાણાંનો વેપાર, એ બધો વ્યવહાર પોતે ચલાવે છે, એમાં એને રસ છે. આ અસદગુરુને દ્રઢ કરવામાં અને આ વિનય માર્ગને દ્રઢ કરવામાં એ નીચો નમી નમીને નમસ્કાર કરે બધાને રૂબરૂમાં. શિષ્ય પણ અસદગુરુ તત્વને દ્રઢ કરે, ગુરુ પણ એને દ્રઢ કરે. આ કે છે આનો લાભ. આ ધર્મમાં ગુરુપદનું જે મહત્વ છે એ ગુરુપદના મહત્વના લાભ લઈને જે લોકો આવી પ્રકારનું કરે તો શું થાય? મોહનીય કર્મ, મોહનીય કર્મ છે. ક્યાંક એને લોભ કસાય છે, ક્યાંક માન કસાય છે, ક્યાંક ક્રોધ કસાય છે, ક્યાંક કામ છે, ક્યાંક રતિ છે, ક્યાંક અરતિ છે, ક્યાંક હાસ્ય છે, ક્યાંક શોક છે. મોહનીયના પ્રકાર અનેક પ્રકારના છે. આવા મોહનીયની અંદર પડીને શિષ્ય કે ગુરુ, સાધક કે એનો માર્ગદર્શક જો આનો કંઈ લાભ લઈ લે આ માર્ગનો, અને એને કારણે સમાજની અંદર આવી પ્રકારનું કંઈ પણ વસ્તુ ઊભી કરે કે જેથી કરીને મુમુક્ષુ જીવ ખોટા માર્ગે જાય, કૃપાળુ દેવે તો બહુ સખત શબ્દોમાં કહ્યું છે કે આ કુગુરુઓએ તો મુમુક્ષુઓને લૂંટી લીધા છે. એનો જેટલો લેવાય એટલો લાભ લીધો છે, જેટલો લેવાય એટલો લાભ લીધો છે. અને આ દેશની ધરતીમાંથી લાભ પૂરો થઈ ગયો તો વિદેશની ધરતીમાંથી લેવાય છે. આજે એ જ ચાલી રહ્યું છે અને બંને રીતે ચાલી રહ્યું છે. લાભ લેવા વાળા પણ આને આગળ કરે છે કારણ કે એને લાભ લેવો છે. હવે આમાં તો સાપના ઘરે પરણો સાપ, કોના મોઢામાં બે મોઢા વાળો સાપ હોય ને એને આમથી ઓલો આનું પૂછડું પૈકડું હોય તો ઓલા એનું પૈકડું હોય. હવે આમાં કોણ કોને પેલા ગળી જશે એ ખબર ન પડે એવો ખેલ થયો છે. સાપના ઘરે સાપ પરણો, અંધો અંધ પલાય, આંધળો આંધળાને દોરે એવો ખેલ થયો છે. આનંદગંજીએ પણ પોકાર કરીને કહ્યું છે કે ભગવાન તારા શાસનની અંદરની સ્થિતિ તો જો. અહીંયા કહે છે કે આવું કદાચ કોઈ કરે તો શું થાય પ્રભુ. કૃપાળુ દેવ કહે છે કે અમે તો કાંઈ બીજું શું કહીએ, પણ અમે તો એનું પરિણામ કહીએ છીએ કે મોહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર વિચારવા યોગ્ય છે. મોહનીએ મહામુનિશ્વરોને પણ પળમાં તેના પાસમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી અને રખડાવી માર્યા છે. આ જો મોહનીમાં જીવ પડી ગયો, અહમ અને મમત્વ આ મોહનીયનું સ્થૂળ સ્વરૂપ છે અને એમાંથી બધા પાછા ખેલ શરૂ થઈ જાય તો આ મોહનીયનું એમાં બુડે ભવજળમાં. આ મોહનીય કર્મ એટલું ઉપાર્જન કરે, એટલું ઉપાર્જન કરે, બધા જ કર્મોની ગતિ જે છે એનું આયુષ્યની કાળ સ્થિતિ છે એમાં સૌથી વધારે ઉત્કૃષ્ટ સ્થિતિ મોહનીય કર્મની કેટલી? 70 કોડા કોડી, બીજાની 30-20. પણ મોહનીય કર્મની કેટલી? 70 કોડા કોડી સાગરોપમનું આયુષ્ય આ મોહનીય કર્મથી બંધાય, અનંત સંસારનો અનુબંધ થાય અને જીવ છૂટી ન શકે એવો અંદર. એટલે ભગવાને શબ્દ શું વાપરો? બુડે ભવજળમાં. ભવજળમાં તરતો હોય તો ક્યાંક કોકદી લાકડું હાથમાં આવી જાય, ક્યાંક કોકદી કોકનો સહારો મળી જાય, પણ બુડી ગયો છે હવે શું થાય? બહુ ભયંકર શબ્દ છે, બહુ ભયંકર ફલશ્રુતિ છે. આ વિનય માર્ગનો ગેરમાર્ગ, અસદગુરુને આ પ્રકારે શ્રદ્ધા કરવી કે અસદગુરુએ આવી શ્રદ્ધા કરાવવી, આ બંને ખોટું છે. એટલે એટલે માટે અહીંયા કહ્યું છે કે જીવને સંસાર પરિભ્રમણના જે જે કારણો છે તેમાં મુખ્ય પોતે જે જ્ઞાન માટે શંકિત છે તે જ્ઞાનનો ઉપદેશ કરવો. વાંચ્યો કૃપાળુદેવના એક એક શબ્દો હૃદયમાં ચોટ આપી જાય એમ છે. સંસાર પરિભ્રમણના ઘણા કારણો છે પણ એમાં સૌથી મુખ્ય કારણ પોતે જે જ્ઞાન માટે શંકિત છે તેનો ઉપદેશ કરવો. પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી, સમજે છે કે આપણો મત મતાંતરનો માર્ગ છે, આનાથી જીવનું કલ્યાણ થાય નહીં, તોય પ્રગટમાં એની રક્ષા કરવી. પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દઈએ, આ મારું છે, મમત્વનો પ્રશ્ન બનાવી દઈએ, પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દઈએ, માનનો પ્રશ્ન બનાવી દઈએ અને એનું આયોજન આમ કરવું જોઈએ, એમાં તો મારે છૂટકો જ નથી ને, મારે તો આનો છે ને. પ્રગટમાં એ માર્ગને રક્ષા કરે, અહીંયા તો મારા વેવાય છે ને, અહીંયા તો મારા ફલાણા છે ને, અહીંયા તો મારા હગા થાય છે. જુઓ અલૌકિકની અંદર લૌકિકના તાજવા તોલા દાખલ કરી દઈએ, એના બેરોમીટર બધા લાગુ કરે, કાટલા લાગુ કરી દઈએ, પ્રગટમાં એની રક્ષા કરી. હૃદયમાં તે માટે ચડ વિચડપણું છતાં પોતે સમજે છે હૃદયમાં ચડ વિચડપણું છે કે આ કોઈ મુક્તિનો માર્ગ નથી, આ તો સંસારનો માર્ગ છે, આમાં તો કસાયને પોષણ મળે છે, આમાં તો વિષયને પોષણ મળે છે, છતાં પોતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથા યોગ્ય જ છે એમ ઉપદેશવું તે સૌથી મોટું કારણ છે. પોતાના શ્રદ્ધાળુને એમ જ કહેવું કે અહીંયા જ આવો તમે, આ જ બધું કરો, આ મોટું કારણ છે. મહામોહનીય કર્મથી બુડે ભવજળમાય. આ માર્ગ તો અદ્ભુત છે પણ માર્ગનો ગેરલાભ લેનારાની ફલશ્રુતિ એ પણ બહુ વિકટ છે. ભગવાન આવી તમે વાત કરો, આવી અર્થગંભીર વાત આ કોણ સમજે, આ કોને ખ્યાલ આવે? તમે એક બાજુ કહો કે આ પ્રત્યક્ષ સદગુરુનો આટલો ઉપકાર, બીજી બાજુ કહો કે એનો વિનયનો માર્ગ અને એ વિનયમાં એ ભગવાન પણ એનો વિનય કરે, આવી વાત આ બધું કોણ સમજશે પ્રભુ? આત્મસિદ્ધિની અંદર જ આ બધી વાતો મૂકે અને ભગવાન એક એક વાતની અંદર ખુલાસા આપે કે ભાઈ પ્રત્યક્ષ સદગુરુ જિનેશ્વર કરતા ઉપકારી, એટલા માટે કે જિનેશ્વરનું સ્વરૂપ કોણ સમજાવશે આપણને, જિનનું સ્વરૂપ સમજાવ્યા વિના આપણે કેવી રીતે જિનને પામી શકીશું. આપણે જિન થવું છે, આત્માને મુક્ત થવું છે, એટલે શું થવું છે? જિન થવું છે. જગતના સૌ જીવોએ જિન થવું છે, માટે જિનને કોણ ઓળખાવે? સિદ્ધ થવું છે, સિદ્ધને ઓળખાવનાર કોણ? અરિહંત. એ અરિહંતને પહેલા નમસ્કાર કરો પ્રભુ, નહીં તો સિદ્ધને કોઈ ઓળખાવશે નહીં, અને સિદ્ધ ઓળખાશે નહીં તો આપણે શું થશું? અને આ કેવી રીતે એની પાસેથી માર્ગ પમાય? તો કે વિનયથી પમાય, અને પામ્યા પછી એ વિનય ચાલુ રહે. વિનયથી પમાય અને પામ્યા પછી પણ એ વિનયનો ભાવ ચાલુ રહે. પણ પ્રભુ આ વાત તો કે
હો યમ મુક્ષો જીવતે સમજે એ હવિચાર, હો યમ તાર્થી જીવતે અવળો લે નિરધાર.
ભગવાન કહે છે કે આ વાત સમજી જશે ભાઈ, આ પરમાર્થના માર્ગમાં જીવ તો બે જ પ્રકારના છે, એક ક્રિયાજળ અને બીજો શુષ્ક જ્ઞાની. હવે આ જે છે એ મતાર્થી છે, અને જે યોગ્ય હોય એ સમજે અને એ પ્રમાણે આચરે, અને સદગુરુના વર્તે સદગુરુના બોધથી જેણે લક્ષ લીધો છે, સંકિતનું કારણ જેને પ્રગટ કર્યું છે, એ તો મુમુક્ષુ છે. પરમાર્થ માર્ગમાં બે કેટેગરીની વાત છે, બીજી વાત નથી. તો મુમુક્ષુ હશે તો સમજી જશે, અને મતાર્થી હશે એટલે કે ક્રિયાવાદી હશે તોય નહીં સમજે, અને શુષ્ક જ્ઞાની હશે તોય નહીં સમજે. મતાર્થીના બીજા બે ભેદ, મતાર્થીના પેટા ભેદ. પહેલા આ બધા પરમાર્થ માર્ગે ચાલનારા જીવોની અંદર એક મુમુક્ષુ અને બીજો મતાર્થી. એમાં મતાર્થીમાં એક શુષ્ક ક્રિયાવાદી, ક્રિયા જળ, અને બીજો શુષ્ક જ્ઞાની. તો કે છે એ જે મુમુક્ષુ હશે ને એ જ આ વાતને સમજી શકશે. કેમ કે કૃપાળુ દેવે 335માં પત્રમાં કહ્યું કે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો. જે જ્ઞાનીને ઓળખે, સાહેબ ઓળખવાનું તો કે લક્ષણ કહી દીધા, 5 લક્ષણ કીધા છે, હવે ભૂલવા નહીં પાછા વારંવાર રિપીટ થાય. ઓળખવા કેવી રીતે? તને લક્ષણ કીધા છે. હવે માત્ર જ્ઞાનીને જે ઓળખે છે એને ભજે છે એ જ એના જેવો થાય છે. એટલે જ્ઞાનીને ઈચ્છવું, ઈચ્છ્યા પછી જ્ઞાની મળે તો જ્ઞાનીને ઓળખવા, અને જો એનું ઓળખાણ થાય તો એને ભજવા, અને ભજીએ તો શું થાય? તો કે જ્ઞાની થાય, બીજું ન થાય. કઈ બીજું? જ્ઞાનીને ભજવાથી જીવ જ્ઞાની થાય, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવવાથી, તે આવ્યથી જે મુમુક્ષુએ તે જ્ઞાની પુરુષના ચરણ સેવ્યા છે તેના જેવી દશાને પામે છે. આ જ્ઞાની પ્રત્યે ભક્તિ, જ્ઞાનીની પ્રતીતિ, તો થાય શું? તો કે એની દશાને તું પામીશ. જુઓ, આપણે જીન થવું છે, જીનની દશાને પામવી છે. એટલે અહીંયા કહ્યું છે કે એ મુમુક્ષુ જાણવો, બાકી તો નહીતર અમે પાછું ભરી જગતની અંદર મુમુક્ષુને ક્યાં ગોતવા જવો? અને બીજું, મોટામાં મોટી મુસીબત આપણી કે જગતને રૂડું દેખાડવા માટે પ્રયત્ન કરે. એટલે ભગવાને કહ્યું કે જગતને રૂડું દેખાડવા માટે અનંતવાર પ્રયત્ન કર્યો પણ રૂડું થયું નહીં. સાચો મુમુક્ષુ એ જ કે રૂડું હોય તે આચરે. એ કઈ જગતને રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. આ બીજું કે ભાઈ આપણે મુમુક્ષુ છીએ તો એનું કઈ લક્ષણ તો હોય ને? આવા કોઈ જ્ઞાની પુરુષ જ્યારે પ્રાપ્ત થાય અને આવો યોગ થાય, ત્યારે જીવે મુમુક્ષુ દશામાં આવા પ્રયત્ન કરવો. આ બહુ પ્રાથમિક ભૂમિકા છે. હે નાથ, અમે બીજું કંઈ ન થઈ શકીએ તો આ જીવનમાં મુમુક્ષુ બનીએ. હજી મુમુક્ષુ દશાના ઠેકાણા નથી અને મોક્ષની વાત કરવી છે આપણે. મુમુક્ષુ દશા, પરમ કૃપાળુ દેવે આ શબ્દને તો એટલો બધો પ્રચલિત કર્યો છે, એટલો પ્રચલિત કર્યો છે, આખા આધ્યાત્મિક જગતની અંદર આ મુમુક્ષુ શબ્દ, સદગુરુ શબ્દ, સ્વાધ્યાય શબ્દ, ભક્તિ શબ્દ, એને એટલું બધું નવીન મૂલ્યાંકન આપ્યું છે, એને એટલી બધી નવી કિંમત આપી છે, એનું એટલું બધું મહાત્મ્ય વધાર્યું છે. હું મુમુક્ષુ છું એમ કહેતા ઓહો કેટલી બધી જવાબદારી અને કેટલો મોક્ષ માર્ગનો એક આરાધક બની જાય છે. મુમુક્ષુ બનવું, મુમુક્ષુ થાયશ તો તું સમજીશ. સાહેબ મુમુક્ષુ નહીં હોય તો નહીં સમજાય, મતાર્થીને ન સમજાય. અમે અમારા ગચ મચ સંઘ સંગાળા પંથ સંપ્રદાય એની જે કંઈ ક્રિયા જડતા એનું શુષ્ક જ્ઞાનીપણું જે ચાલે છે આ બધા સંપ્રદાયમાં પડ્યા છે તો નહીં સમજાય? તો કે જો તું સમજી લેજે કે એમાં તું જઈશ તો મતાર્થી છો, અને મતાર્થી જીવનું લક્ષણ અમે તને કહીએ. હો યમ મતાર્થી તે હને થાયન આત્મ લક્ષ તે હમતાર્થી લક્ષણો અહી કહ્યા નિરપક્ષ. ભાઈ આ મતાર્થી જીવનું મોટામાં મોટી ખાટલે મોટી ખોડ કે પાયો જ ન મળે. એમાં મતાર્થીની પહેલામાં પહેલી ખામી ઉણપ અધુરપ જે કાંઈ હોય ભગવાન કહે છે એને આત્માનું લક્ષ્ય જ ન થાય. એને જે કંઈ લક્ષ્ય થાય એ સંસારગત જ હોય, એને આત્માનો લક્ષ્ય ન થાય. મારે આત્મા પ્રાપ્ત કરવો છે, અને આત્મા પ્રાપ્ત કરવો છે તો કર્મથી જો હું છૂટું તો જ આત્મા પ્રાપ્ત થાય, નહીતર ન થાય. કર્મબંધ તૂટે તો જ મારું જીવનું સ્વરૂપ મને પ્રાપ્ત થાય, અને કર્મ તોડવા માટે રાગ દ્વેષ છે એ મુખ્ય કારણ છે. તો જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. રાગ દ્વેષ ગયે ગમે તે સ્થિતિમાં ને ગમે ત્યાં બેઠા મોક્ષ પ્રગટે, આત્મા પ્રગટે. જે આત્મત્વથી જો પમાતું હોય, જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી, જે ક્રિયાથી, જે સાધનથી આત્મા પમાતો હોય તો ત્યાં મત મતાંતરની અપેક્ષા ન કરવી. આવા તો અદ્ભુત મુમુક્ષુના ગુણ કયા છે, અને મતાર્થીમાં એકય ન હોય. એને આત્મા મળે કે ન મળે પણ અમારો આ સમારંભ છે સરખો થવો જોઈએ. આ અમારો સંપ્રદાયનું મહત્વ જળવાવું જોઈએ. આ પ્રકારનું થવું જોઈએ લૌકિકમાં. એને આત્માનો લક્ષ્ય હોતો નથી. એટલે ભગવાન કહે છે કે મતાગ્રહણ વિશે તો ઉદાસીન થવું જોઈએ. પરંપરાએ પણ જો મતાગ્રહ આવશે તો જીવ પાછો માર્યો જાય. કુળ પરંપરાને આપણને જે ધર્મ મળ્યો છે એની સંપ્રદાયની પરંપરાને એ જીવ માર્યો જાય. ભગવાને ઉપદેશ છાયા 11માં કહ્યું છે. માટે મતોના કડાગ્રની વાતોમાં પડવું નહીં, મતોથી છેટે રહેવું, દૂર રહેવું. જીવનો સ્વભાવ એવો છે ને, વાત કરે પણ પાછો સ્થિર રહી શકતો નથી, તરત મતવાદમાં ઘસડાઈ જાય, ખેંચાઈ જાય. કોઈ ને કોઈ પાછો મળે કે લે તમે અહીંયા નથી, ખલાસ પાછો વળી પાછો લપટી ગયો, આ પાછો આવેલો. કૃપાળુ દેવે આપણને ઓળખે છે ને, આ પુરુષ મુમુક્ષુને ઓળખે છે. એટલે 382માં પત્રમાં એને કહ્યું કે જો જીવથી સત્સંગ થયા પછી પણ કદાગ્ર મત મતાંતર આદિ દોષ ન મૂકી શકાતા હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. ક્યારે? સત્સંગ થયા પછી પણ. સત્સંગ થયા પછી પણ મતનો આગ્રહ ઉભો, માજે નાચ્યું પણ મારી ખીલી ખાય નહીં. વાત બધી કૃપાનો દેવ કે છે એ જ ધર્મ સાચો છે, પણ મારો સંપ્રદાય છોડાય નહીં. મારા બાપ દાદા જતા હતા, આટલા વર્ષથી હું ટ્રસ્ટી છું, હું કારોબારીમાં છું, મારે આમ મારે તેમ, મારા ફલાણા આ ફલાણા ભીકણા લૌકિક વ્યવહારના પૂછડા લઈ લઈને બેઠો હોય. સત્સંગ થયા પછી પણ આ કદાગ્રહ ને આ મત મતાંતર આદિ દોષ જો જીવમાંથી નિવૃત્ત ન થતો હોય તો ભગવાને કઈ બીજું કઈ કહ્યું નહીં એને. જેમ ઓલાને કીધું કે મોહનીય કર્મ જો ગેરલાભ લઈશ તો તું ભવસાગરમાં બુડી મરીશ, અમે બીજું કઈ કહેતા નથી, બુડવું હોય તો તારી ઈચ્છા. કોઈને મરવું જ છે તો કૃપાળુ દેવ કહે છે કે દીનબંધુની વ્યવસ્થા જ એવી છે કે છોડવાના કામીને બાંધી શકતો નથી અને બંધાવેના કામીને છોડતો નથી, એની વ્યવસ્થા જ એવી છે. જો તારે મરવું જ હોય તો તને કોઈ આડો હાથ દે એમ નથી. સત્સંગ થયા પછી જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્ર મત મતાંતર આદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. તો ભાઈ તું છૂટવાની આશા કરીશ, કારણ કે આ બધા મત બંધનનું કારણ છે. જીવ મતભેદે ગ્રહાયો છે, એ મતભેદ જ તેને આવરણ છે. આખા આ મતાર્થી દશા કેવી, કેમ કે શિષ્યને તો ડગલે ને પગલે હવે આ પ્રભુએ તો એને ઊંચી પાયરીએ ચડાવવો છે, એટલે અત્યાર સુધી જે કરતો હતો કોઈ ક્રિયાજળ કોઈ શુષ્ક જ્ઞાની અને એમાં ને એમાં મોક્ષના માર્ગને માનતા હતા એમાંથી એને હટાવ્યા અને કહ્યું કે આવો સત્પુરુષ પાસેથી માર્ગ લો, પ્રાપ્ત થયેલા પુરુષને ઓળખો, એના આ લક્ષણ છે અને એની પાસેથી આત્મા સૂચિ સમજો, જોજો પાછા એ ગુરુનો વિનય કરજો, પામી જાવ તો વિનય કરજો. અને એવા વિનયનો ક્યાંય ગેરલાભ લેતા નહીં, તમે ન લેતા પેલા ગુરુને પણ લેવા દેતા નહીં. અને આ પ્રભુ વાત ગહન છે તો કે મુમુક્ષુ હશે તો સમજાઈ જશે, પણ મતાર્થી હશે તો હોય મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. આના અપલખણ અને આની અવડચંડાઈ તો એવી છે કે ન સમજે ત્યાં સુધી તો બરોબર છે, પણ ઉલટું વિપરીત, દૂધમાંથી પૂળા કાઢે, એમાંથી ઊંધું કાઢે, આમ તે કઈ હોય, આમ તે કઈ ધર્મ થતા હશે, આવી રીતે તો કઈ હોય એમ કરીને ઉલટો પડે. બોલો ગોસાળાની જેમ કે વીર પ્રભુ પાસેથી ભાઈ તારે માર્ગ લેવો હોય તો લે, પણ ના માર્ગ તો ન લીધો, વીર પ્રભુનું સાનિધ્ય છોડ્યું, વીર પ્રભુનું એને જે કઈ શિષ્યત્વ છોડ્યું અને પાછો હામો થયો કે તું કોણ સર્વજ્ઞ, હું બેઠા અમે બધા છીએ ને. આ મતારથી જીવ અવળો લે નિર્ધાર, પાછો ઊંધો નિર્ધાર કરે, વિપરીત કરે, ઉલટો ક્રમ કરી લે, આવી તો એની અવડચંડાઈ છે. માટે આ મતારથી પણ જીવમાં ક્યારે આવવું ન જોઈએ. આત્મા પ્રાપ્ત થવાનો હશે તો હજી બે ચાર ભાવ ભલે મોડો થાય, પણ આ જન્મની અંદર મતારથી પણ દાખલ થયું હોય તો નીકળી જવું જોઈએ અને નવેસરથી દાખલ ન થવું જોઈએ સત્સંગ થયા પછી. એટલે ભગવાને જોયું કે આ જીવ માયરો ન જવું.